તારીખ 12/4/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 339 અને 340 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 264
પ્રશ્ન 339 ઊંડી જિજ્ઞાસામાંથી જે વિષય ચાલ્યો છે એની ચર્ચા લંબાની છે. એને જિજ્ઞાસા એટલે અહીંયા ભાવના, જેને આત્મકલ્યાણની અંતરના ઊંડાણમાંથી ભાવના આવે છે તેને કાર્ય ન થાય ત્યાં સુધી, પોતાનું કામ ન થાય ત્યાં સુધી બેચેની રહે છે, એટલે કે પોતાના કામની ચિંતા રહે છે અને એ ચિંતા વધે છે ત્યારે વેદનામાં પરિણમે છે. એ રીતે છેલ્લે એમ કહ્યું કે ઉગ્ર વેદન આવવું જોઈએ. એમ 339મો પ્રશ્ન વેદન ઉપર પૂછ્યો છે કે ઉગ્ર વેદન માટે શું કરવું, કે તેનો અભ્યાસ અંતરમાં કર્યા કરે. અભ્યાસ એટલે પુરુષાર્થ, અભ્યાસ એટલે પ્રેક્ટિસ, અંદરમાં પ્રેક્ટિસ કર્યા કરે. એ શું કર્યા કરે, એવી કઈ પ્રેક્ટિસ કર્યા કરે? ઉલટી પ્રેક્ટિસ ચાલી રહી છે એની સામે સુલટી પ્રેક્ટિસ કરવાની છે. ઉલટી પ્રેક્ટિસ શું ચાલી રહી છે, કે પર પદાર્થમાં સુખ બુદ્ધિ છે, આધાર બુદ્ધિ છે, એકત્વ બુદ્ધિ છે, કર્તા બુદ્ધિ છે, આ બધા પ્રકારના પરિણામ જે તે પ્રકારના ઉદયમાં ચાલતા હોય છે, સતત ચાલતા હોય છે, અને એમાં આ બધી ઊંધી બુદ્ધિઓની પ્રેક્ટિસ ચાલતી હોય છે, એની સામે સવળો પ્રયત્ન કરવાનો રહે છે. જ્યાં સુખ લાગે છે ત્યાં, જ્યાં પોતાપણું લાગે છે ત્યાં, જ્યાં આધાર અને આશ્રય લેવાઈ જાય છે ત્યાં, એવી રીતે બધે જે ઉલટું ચાલે છે એમાં ઉલટું થવાનો પ્રયત્ન કરવાનો છે. કેમ કે એ તો ભ્રાંતિથી ચાલે છે, વસ્તુ સ્થિતિ તો એવી છે નહીં. બે પદાર્થ એક થતા નથી એટલે એકત્વ બુદ્ધિ પણ મિથ્યા છે. સુખ કોઈ પદાર્થમાંથી જીવમાં મળતું નથી, આવતું નથી, ઉત્પન્ન થતું નથી, એટલે એ પણ ભ્રાંતિ જ છે. પોતાની મર્યાદા પોતાના પરિણમન પૂરતી છે, કાર્યક્ષેત્રની મર્યાદા પરિણામની બહાર તો છે નહીં, છતાં બીજા બધા કાર્યો હું કરું છું અનેક પ્રકારના, એવી કર્તા બુદ્ધિ પણ ચાલે જ છે. આ બધું ભ્રાંતિથી ઉલટું ચાલે છે, એની સામે સવળો પ્રયત્ન કરવાનો છે કે એમ કંઈ છે નહીં. અંદરમાં એ કર્યા જ કરે, વારંવાર તેમાં ઉગ્રતા કેમ થાય તેવી ભાવના કરતા કરતા પુરુષાર્થ ઉગ્ર થાય તો કાર્ય આવે. શું કહે છે, ભાવના હોવી જોઈએ, પોતાનું કામ કરવાની ભાવના, પોતાનું કામ કરવાનો ઉત્સાહ હોવો જોઈએ. આ કામ કરીશ તો બહુ મોટો લાભ છે, હંમેશને માટેનો લાભ છે, એવું સામે લક્ષમાં રાખીને ઉત્સાહ વધારવો જોઈએ અને ભાવના વધારવી જોઈએ. એ ભાવના કરતાં કરતાં પુરુષાર્થ ઉગ્ર થાય, જોર આવે તો કાર્ય થાય. પણ અભ્યાસ કરતાં થાકવું નહીં, એ પુરુષાર્થ કરતાં પ્રેક્ટિસ કરતાં થાકવું નહીં. થાક ન લાગે એવો વિષય છે આ. જો પોતાનું કામ કરે ને પોતાના કામ કરવાના રસ્તે પરિણામ ચડે તો થાક ન લાગે એવો વિષય છે. શું છે કે જ્યાં રુચિ છે ને ત્યાં થાક નથી લાગતો, રુચે છે ને ત્યાં થાક નથી લાગતો. થાકી જાય તો થાક ન લાગે. હા, રૂચે છે ને, પોતાને રૂચે ત્યાં થાક લાગતો હોય તો એને લાગે નહીં. થાક ઊભો થતો હોય તો લાગે નહીં, થાકી જતો હોય તો લાગે નહીં. ત્યારે અહીંયા તો શું છે કે પ્રયોગ એક એવો વિષય છે, પ્રેક્ટિકલ લાઈન એક એવો પ્રકાર છે પરિણમનનો, કે તમને નિરાકુળતા શરૂ થાય અને વધતી જાય, પછી થાક શેનો લાગે કેવો છે. એટલે પોતાનું જે કાર્ય કરવું છે એ કર્યા જ કરું, શું એમાં થાકવાનો પ્રશ્ન રહેતો નથી. થાક કોને લાગે છે? તો હવે કે કોઈ કહે છે નહીં નહીં અમને તો થાક લાગે છે. તમે કહો કે થાક ન લાગે, પણ લાગે પણ છે. તો કે તને અરુચિ છે એટલે લાગે છે. રુચિ હોય તો લાગે નહીં, ભાવના હોય તો લાગે નહીં. એ અરુચિને બતાવે છે. થાક લાગે છે તે અરુચિને બતાવે છે. પ્રમાદમાં કશાય બહુ ભરેલા અગ્નિની જેમ પડેલો છે એમ લેવું. વળી પ્રમાદ એટલે શિથિલતા છે અને નાનો દોષ દેખાય છે, પણ એ કેવી રીતે નુકસાન કરે છે એ ખબર પડતી નથી. પ્રમાદ જીવને કેવી રીતે નુકસાન કરે છે ખબર પડતી નથી. જેમ ચોર છાનો માનો ચોરી જાય ત્યારે ખબર નથી પડતી કે શું લઈ ગયો, પછી જ ખબર પડે કે ગયું. એમ પ્રમાદને શાસ્ત્રમાં ચોર કહ્યો છે અને દુશ્મન પણ કહ્યો છે. એટલે એને હળવાથી ન લઈ લેવું. લગભગ પ્રમાદી જીવ પ્રમાદના દોષને હળવાશથી લઈ લે છે, એ ભૂલ થાય છે. પ્રમાદ તો દોષ છે પણ એના ઉપર એક બીજી ભૂલ થાય છે, હળવાશથી લઈ લે છે. એમ નહીં લેવું જોઈએ. આયુષ્ય પૂરું થાય પછી એક સમય કોઈને મળે છે, કોઈ પણ કિંમત ચૂકવે તો, મતલબ મોટો શહેનશાહ રાજા મહારાજા હોય, હવે થોડી વાત કરી લઈએ એટલું તો જરા કે થોડીક સેકન્ડો આયુષ લંબાવી દે તો કોઈ કોઈ કિંમતે ન થાય. મનુષ્ય આયુ એક સમય પણ મળી શકે નહીં. હવે જેટલું છે એટલું ફિક્સ છે. તું સદુપયોગ કર કે તું દુરુપયોગ કર એ તારી બુદ્ધિ આધારે, બુદ્ધિ ઉપર આધારિત છે. સવળી મતી હોય તો હિત કરવામાં સમય ખર્ચે, અવળી મતી હોય તો અહિત કરવામાં સમય ખર્ચે. બે સિવાય ત્રીજું થવાનું નથી. કાં અહિત થાય ને કાં અહિત થાય. એટલે પોતાના પરિણામ કઈ બાજુ ચાલે છે એ સમજી શકાય એવો વિષય છે અને પોતાના સમય મર્યાદા જોઈને જરા પણ સમય ગુમાવ્યા વિના પોતાના કામમાં લાગી રહેવું જ જોઈએ. પૂરી શક્તિથી એને સતતપણે એક લયે કામ કરવાનું છે એમ સમજીને પાછળ લાગવું જ જોઈએ. એવી રીતે ઉપયોગથી એક પળ પણ ખર્ચ કરનાર હોય છે એને કૃપાળુદેવે પાત્રતાના લક્ષણમાં લીધા છે. પાત્રતાના 10 લક્ષણ 105 આંકમાં છે, એમાં આ એક મુદ્દો લીધો છે કે જેને પોતાનો સમય વેડફવો ગમતો નથી. અથવા કોઈ એમ કહે કે ભાઈ ઉદય તો ધારાવાહી ચાલુ છે અને ઉદયમાં તો ઘેરાયેલા છીએ, આઠે કર્મનો ઉદય બધા સંસારીને ચાલુ હોય એમ અમને પણ ચાલુ છે એ સિદ્ધાંત અનુસાર, ત્યારે પછી અમારે કામ ક્યારે થાય? તો કે બધા ઉદયને તું તારા આત્મકાર્યની અંદર નિમિત્ત બનાવ. ઉદયને જ પ્રયોગનું સાધન બનાવી દે. જેમ લેબોરેટરીમાં એક્સપેરિમેન્ટેબલ હોય છે જેના ઉપર પ્રયોગ કરવામાં આવે છે એને એક્સપેરિમેન્ટેબલ કહે છે, એમ ઉદય છે એ એક્સપેરિમેન્ટેબલ જ છે. અને જે પ્રયોગના સાધનો છે એપરેટસ ઓફ ધ એક્સપેરિમેન્ટ એ પોતાના પરિણામો છે, એને સાધન બનાવો. પછી તારે જુદો ટાઈમ ને જુદો વખત ને જુદા સાધનો ને એ કાંઈ માથાકૂટ કરવાની જરૂર નહીં પડે. બધું અંદર ને અંદર છે, અંદર ઉલટું થાય છે, અંદર સુરતું કરવાનું છે, કામ અંદર કરવાનું છે. અને ફળ રોકડું છે, પ્રયોગનું ફળ રોકડું છે. જેટલા પ્રમાણમાં જે પ્રકારનો પ્રયોગ થાય તેટલા પ્રમાણમાં તે પ્રયોગથી એનો એ જ વખતે રોકડો લાભ પણ અનુભવ થશે. એટલે થાકવાનો આમાં વિષય નથી રહેતો. શું કહે છે? અભ્યાસ કરતા થાકવું નહીં, અભ્યાસ તો કર્યા જ કરવો. એટલે પ્રેક્ટિસ ચાલુ જ રાખવી ને એમાં થાકવાનો સવાલ હોય શકે જ નહીં. મોમુક્ષુની ભૂમિકામાં શું છે? જે અંતર પ્રયોગ કરવાનો છે એ પોતાનો પુરુષાર્થ છે એ સંબંધીનો, એ ચાલુ જ રાખવો. ઉપદેશમાં એમ કહેવાય કે થાકવું નહીં, પણ જેને યથાર્થ ચાલે તે થાકે નહીં. થાકે નહીં એ સારી નિશાની છે, ગુડ સાઇન છે. થાકે બેડ સાઇન છે, કેમ કે અરુચિ બતાવે છે. ન થાકે એ રુચિ બતાવે છે, એમ છે. હા, કૃત્રિમ એટલે પરાણે કરવું હોય, ખેંચી તાણીને કરે એમાં તો થાક લાગે છે, એ તો સીધી વાત છે. ને ખેંચી તાણીને શું કરવા કરવું પડે? કે રુચિ નથી, રુચિ હોય તો ખેંચી તાણીને શું કરવા કરવું પડે? એના કરતા એમ લ્યો ને કે થાક લાગે એટલે તને રુચિ જ નથી, હળવું શું કરવા લે છે?
સરકારી નિષ્ફળ થવાના જે પાંચ કારણ લીધા છે,
મિથ્યા આગ્રહ પ્રમાદ લીધું છે, સ્વચ્છંદ અને ઇન્દ્રિય વિષયોની ઉપેક્ષા ન કરી હોય તો સત્સંગ નિષ્ફળ જાય છે. નિષ્ફળ થવાના ચાર કારણો માટે, અથવા અત્યંત ભક્તિ ન હોય તો સત્સંગ નિષ્ફળ થવાનું કારણ બને છે. પ્રમાદ લીધો છે સત્સંગ, સત્સંગ નિષ્ફળ થવામાં પ્રમાદ લીધો છે. પછી કામ કરવું છે એ કામ ઉપાડે, પછી પ્રમાદમાં ક્યાં સવાલ ઉભો થાય છે. મારી પાસે વખત થોડો છે ને, કામ ઘણું બાકી છે, કે મારે મને તો રોકાવું કે પ્રમાદ થાય મને પોસાય ને, એમ આવું જોઈએ. અભ્યાસ તો કર્યા જ કરવો, તેને છોડવો નહીં, એ ઉપદેશાત્મક ભાષામાં, આદેશાત્મક ભાષામાં એમ કહેવાય. બાકી એવા સહજ પ્રકારે પરિણામ થવું જોઈએ કે થાક લાગે નહીં અને પોતાના કામને છોડે નહીં. પોતાની સન્મુખતા તરફનો પ્રયત્ન છોડવો નહીં, તેની એટલે પોતાની સન્મુખતા તરફનો પ્રયત્ન છોડવો. આખરમાં તો પોતાની સન્મુખ સ્વસન્મુખ થવાનું છે, પ્રયત્ન કરીને સ્વસન્મુખ થવાનું છે. પરલક્ષ છોડવા માટે કેમ આપણે વધારે નિષેધ કરીએ છીએ? એ પરલક્ષ સ્વસન્મુખ થવા જ ન દે. લોકસંજ્ઞાને કેમ મોટો અપરાધ ગણીએ છીએ કે સ્વસન્મુખ થવા જ ન દે? કુતૂહલને કેમ મોટો અપરાધ ગણીએ છીએ કે સ્વસન્મુખ થવા જ ન દે? ખેંચી જ રાખે, પરિણામને બહાર જ ખેંચી રાખે. એમાંથી પ્રશ્નો ઉઠાવેલા છે. 340 જ્ઞાનીના અને જ્ઞાનીના ઇન્દ્રિય જ્ઞાનમાં કાંઈ ફેર કરો, એક સરખું દેખાય પણ કાંઈ ફેર છે ખરો? કે હા ફેર છે, બેનું જ્ઞાન છે એમાં પણ ફેર છે. સમાધાન કે બહારનું જાણવાની અપેક્ષાએ બંનેનું જ્ઞાન સરખું છે પણ બંનેની દિશા જુદી છે. શું કહે છે? બહારનું જાણે છે ઉપયોગની અપેક્ષાએ તો બંને સરખું જાણે છે. સરખું જાણે છે એટલે શું? કે બાહ્ય પદાર્થો જેવા છે એવા જણાય છે. કાળો રંગ કાળો જણાય, પીળો પીળો જણાય, ખાટો સ્વાદ ખાટો જણાય, ગીળો સ્વાદ ગીણો ગીળો જણાય, માણસ માણસ જણાય, મકાન મકાન જણાય. એમ જાણવાની અપેક્ષાએ સરખું જાણતા હોવા છતાં પણ જ્ઞાનની દિશામાં ફરક છે. અંદરમાં એક પરિણતિ જુદી કામ કરે છે, એની દિશા અંતર્મુખ છે. એકલા ઉપયોગને ન વિચારવો જોઈએ, કેમ કે જ્ઞાનની આખી પર્યાય પૂરી પર્યાય લબ્ધ ઉપયોગાત્મક છે. ઉપયોગ છે એટલે જ જ્ઞાનની પર્યાય નથી, લબ્ધ ઉપયોગાત્મક જ્ઞાનની પર્યાય છે. એટલે બંનેના જ્ઞાનમાં ફરક છે. જ્ઞાનીને યથાર્થ જ્ઞાન છે. હવે શું છે કે અજ્ઞાન દશામાં જે પદાર્થ અજ્ઞાનીને જ્ઞાનનો વિષય થાય છે ત્યાં અયથાર્થ પણ ઉત્પન્ન થાય છે, સારું નરસું કરી લે છે. કાંઈ પણ જાણતા એ સારું નરસું કરી લે છે, જ્ઞાનીને એ થતું નથી. એટલે એનું જ્ઞાન યથાર્થ છે. અથવા ઇન્દ્રિય જ્ઞાન દ્વારા અજ્ઞાન દશામાં જે પદાર્થ જણાય છે ત્યારે જ્ઞાન અને જ્ઞેયનું એકત્વ ભજે છે. જ્યારે ઉપયોગ બહાર જાય છે તો પણ જ્ઞાનીને ભિન્નપણું ભિન્નત્વ એમને રહે છે, એકત્વ થતું નથી. ભિન્ન પદાર્થ ભિન્નપણે જણાય છે, એવી એની યથાર્થતા જળવાઈ રહી છે. જેમ કે અત્યારે તમારે સાંભળવું થાય છે ને મારે બોલવું થાય છે, તો જાણે શબ્દથી જ્ઞાન થતું હોય, સાંભળવાથી જ્ઞાન થતું હોય, એમ જ્ઞાન જ્ઞેયનું એકત્વ થાય છે. ત્યારે જ્ઞાની સાંભળે ત્યારે એને જ્ઞાન જ્ઞાનથી થાય છે. જે જ્ઞાન જ્ઞાનથી થાય છે એમાં શબ્દ નિમિત્ત છે, એટલું જ એને જણાય છે યથાર્થપણે. એ શબ્દ છે, એ કેટેલિક એજન્ટ છે. જ્ઞાન તો જ્ઞાનથી થાય છે, અને જ્ઞાન જ્ઞાનથી થાય છે એવો સ્પષ્ટ અનુભવ છે. ભ્રાંતિગત પણ એ જ્ઞાન નિમિત્તથી થાય છે એવો અનુભવ થાય છે, ઉલટો અનુભવ થાય છે. એમ શબ્દને તો શબ્દ જાણે છે, જે શબ્દ છે એને તો શબ્દ બે જાણે છે, પણ એકમાં યથાર્થતા થાય છે ને એકને અયથાર્થતા થાય છે. એટલે જ્યાં અયથાર્થતા થાય છે ત્યારે જ્ઞાન અને જ્ઞેયનું એકત્વ પણ અનુભવાય છે, ત્યારે જ્ઞાન એને યથાર્થ જ્ઞાન છે એટલે ભિન્નત્વ રહે છે. એટલે કે તેને ભેદજ્ઞાનપૂર્વક જ્ઞાન થાય છે પણ ક્યાંય એકત્વ થતું નથી. એવું છે, સ્વજનનો વિયોગ થાય ત્યારે જ્ઞાની પણ રૂવે અને અજ્ઞાની પણ રૂવે. ત્યારે ઉદાસીનતા ક્યાંથી દેખાય? પણ ભિન્નત્વ, એકને અભિન્નત્વ છે ને એકને ભિન્નત્વ છે. એવું છે, લડાઈના મેદાનમાં પણ ભિન્નત્વ. કોઈ પણ કાર્ય, ખાવું પીવું, એ કઈ દેહાદી ક્રિયામાં પણ ભિન્નત્વ, બધે જ ભિન્નત્વ રહે. કેમ કે જે ભિન્ન પડી ગયું, ભિન્ન જણાઈ ગયું, એ અભિન્ન થવાની શક્યતા જ નથી. એ અભિન્ન થવાની શક્યતા જ નથી. એટલે ભેદજ્ઞાનપૂર્વક જ્ઞાન થાય છે પણ ક્યાંય એકત્વ થતું નથી. ઉપયોગ બહાર જાય છે એટલે ઉપયોગ એકત્વ કરે છે, અને અંતર અંતર પરિણતિ આત્મામાં રહે છે એટલે લબ્ધ જ્ઞાનમાં એકત્વ નથી થતું, ઉપયોગમાં એકત્વ થાય છે એમ નથી. કેમ કે પર્યાય બે નથી એક સમયમાં, પણ ભાવ બે છે એક સમયમાં, વિભાગ બે છે એક સમયમાં. જ્ઞાનની પર્યાય બે નથી, લબ્ધને ઉપયોગ એવી એક સમયમાં બે પર્યાય નથી. એક સમયમાં એક ગુણને એક જ પર્યાય હોય, બે પર્યાય સાથે ન હોય, પણ ભાવ બે હોય. હા હોય, લબ્ધ ઉપયોગ બે, એક અંદર ને એક બહાર, એક જ જ્ઞાનની પર્યાયમાં. એમ રાગને વિતરાગતા પણ સાધક દશામાં બે સાથે હોય છે, સુખ અને દુઃખ પણ સાથે હોય છે, એવું બને છે. એક સમયની પર્યાયમાં બે ભાવ, બે ભાગ, ભલે સમય નથી પકડાતો પણ આપણે ક્ષણવર્તી પર્યાય લઈ લ્યો. શું એટલે એકત્વ નથી થતો? જે મુખ્ય અંશ આત્મા સાથે જોડાયેલો છે એને કારણે જે ઉપયોગ બહાર જાય છે એ ગૌણપણે જાય છે અને તે પણ એકત્વ સાધતો નથી, એકત્વ થતું નથી. ત્યાં અનુભવમાં ભિન્નતાને ભિન્નતા રહે છે. તેથી જ્ઞાની સ્વની દિશામાં રહીને, એટલે કે સ્વને સાથે રાખીને પરને જાણે છે, તે સ્વને છોડતો નથી. સંસારમાં પણ કેટલાક પ્રસંગોમાં એવું બને છે. કોઈ બાળક છે, તોફાન કરે છે, માટી ખાય છે, અથવા બીજા છોકરાઓની સાથે સોબતથી ઉલટું સુલટું બોલતો થઈ જાય છે, જે એને ન બોલવું જોઈએ એવું બોલતો થઈ જાય છે, તો એની માં એને મારે છે. મારે છે ત્યારે દ્વેષથી મારે છે. દ્વેષભાવ આવ્યો કે નહીં? ક્રોધ આવ્યો ને? તમે એ વખતે ક્રોધમાં દ્વેષ પણ છે અને માતાપણાનો રાગ પણ છે, બે હારે છે કે નહીં? જો એને એમ પોતાનો બાળક છે એવો રાગ ન હોય તો એ પાડોશીના છોકરાની જેમ ઉપેક્ષા જ કરે કે એનો છોકરો ખરાબ થયો એમાં મારે હું, પાડોશીનો છોકરો બગડ્યો એમાં મારે હું. હા, માતીજાને રોતી જાય એવાય બને છે. રાગ ને દ્વેષ એક સાથે કામ કરે એક જ પર્યાયમાં, બને છે કે નથી બનતો? મારે છે એટલે છોકરો પારકો થઈ ગયો કાંઈ. એકવાર એમ કે કાઢી મૂકું ઘરમાંથી, ધક્કો મારીને કાઢી મૂકે, બાયણું બંધ કરી દે, ચાલ બહાર નીકળી જા, વ્યો જાય તું ઘરમાંથી. હા, કાઢી મૂકે કે નહીં? બાયણું અંદરથી બંધ કરી દે ઘર બહારથી, ધક્કો મારીને. ઓલું બહાર રડ્યા કરે તો ભલે રોવે, પણ એ બધું રાગથી થાય છે, બધું રાગને કારણે થાય છે. એમ એક ક્ષણની અંદર પરિણામ ડબલ કામ કરતા હોય છે. ઉપયોગમાં બે ભાગ પડે છે, શ્રદ્ધા તો આખી આખી ભૂલી ગઈ છે, પણ ઉપયોગને લબ્ધ એમ બે પ્રકાર છે. જ્ઞાનની અંદર લબ્ધ ઉપયોગનો પ્રકાર ઊભો થાય જ છે, બધાને થાય છે. આપણે અત્યારે આત્માની, આત્માને પરિણામોની ચર્ચા કરીએ છીએ કે જ્ઞાન આમ કામ કરે છે, ચારિત્ર આમ કરે, તો આપણું લબ્ધ જ્ઞાન તો બધું પડ્યું છે. આપણે જે ભણ્યા છીએ, આપણું જે વ્યવહારિક જ્ઞાન છે, અકાઉન્ટ સંબંધીનું જ્ઞાન છે, આપણા ધંધા સંબંધીનું જ્ઞાન છે, બહેનોને રસોઈ સંબંધીનું જ્ઞાન છે, એ જ્ઞાનનો નાશ થઈ ગયો છે કાંઈ? એ જ્ઞાનનો અભાવ નથી થયો? એ જ્ઞાન પ્રાપ્ત થયેલું છે, એ થયેલું જ છે, એ જ્ઞાન ચાલ્યું નથી જતું કાંઈ, પણ એનો વ્યાપાર નથી. એ જ્ઞાનનો વ્યાપાર નથી, પણ જ્ઞાન નથી એમ નથી કાંઈ. અને જ્ઞાન એક એવું પાત્ર છે, એવી પર્યાય છે, એમાં ગમે એટલું આવે ગર્દી જ થતી નથી, સમાતું જ જાય છે, એમાં ગર્દી નથી થતી, હવે જગ્યા નથી જાણવાની એમ. શું ગમે એટલું જાણે, નથી આપણે કોઈ ફલાણા માણસ. વિનો બાભા હવે 16 ભાષા જાણતા હતા, ગમે એટલું જાણે નહીં, દુનિયાભરનું ગમે એ જાણ્યા જ કરે નહીં, જ્ઞાનમાં ગળતી થાય એવી શક્તિ છે, પર્યાયમાં એવી શક્તિ છે. અંદરની શક્તિને તો કોઈ માપ જ નથી, શક્તિ પણ એ તો શક્તિનું માપ જ નથી કોઈ, પર્યાયમાં પ્રગટ થાય તો એવી શક્તિ છે. તો હવે માણસો કેટલક જોઈને ભાવ કે છે વેપારીમાં, એવું કઈ પેલા હતું ને. પ્રોવિઝન સ્ટોરમાં 10,000 ચીજ હોય, કેટલી એનો ભાવ જોવો ન પડે, જે પૂછો એનો ભાવ કહી દઈએ. ચૈતન સ્ટોર્સમાં ચર્ચા કરવા બેસતા પછી આવી બધી ચર્ચા કરતા, શાંતિભાઈ તમારી દુકાનમાં કેટલી ચીજ છે? તો કે 3,000 ચીજ તો હશે. કેટલી? 3,000 ચીજ તો હશે. તો કે દોરી છે એ વારથી માંડીને આપવાની, નાડાની દોરી હોય ને તો કે 2 પૈસે વાર. વાયસર છે એ નંગથી આપવાનું, એકાના 2. ઘી તો કે વજનથી આપવાનું, કે 80 રૂપિયા કિલો. ખાંડ છે એ વજનથી આપવાની, કોઈ ચીજ નંગથી આપવાની, કોઈ વજનથી આપવાની, કોઈ બીજી બીજા બધાના માપ જુદા, બધાના ભાવ મોટે જોઈએ ને, એમ કાંઈ ગળદી ન થાય. નવી ચીજ લાવે તો એને ગોઠવાઈ જાય જ્ઞાનમાં એનો ભાવ. એવી એક ચમત્કારી ચીજ છે જ્ઞાન. જ્ઞાન ચાલ્યું નથી જતું, એને પ્રત્યભિ જ્ઞાન કીધું છે. હા, આ ચીજ એની એ છે એમ ખબર પડે, કાલે તમે મળ્યા હતા એ જ તમે છો કે જે તમે મને કાલે મળ્યા હતા. અનુસંધાન કરે છે જ્ઞાન, એટલે જ્ઞાનની એવી પર્યાય ચાલી જાય છે પણ જ્ઞાન રહી જાય છે. પર્યાય વ્યય થાય છે પણ જ્ઞાન રહી જાય છે, પર્યાય વ્યય થાય છે પણ જ્ઞાન રહી જાય છે. અભિપ્રાય જ્ઞાનની જ પર્યાય છે ને. એટલે જ્ઞાનીને ક્યાંય એકત્વ થતું નથી એમ કે છે. શું જ્ઞાની સ્વની દિશામાં રહીને, મુખ્યપણે રહીને, એટલે કે સ્વને સાથે રાખીને, સ્વનું એકત્વ પોતાપણું રાખીને પરને જાણે છે, પરને પરપણે જાણે છે, તે સ્વને છોડતો નથી. હવે શું ફેર પડ્યો આમાં જુઓ, કે અજ્ઞાની પણ પરને જાણે છે અને જ્ઞાની પણ પરને જાણે છે. જ્ઞાની પરને પરપણે જાણે છે, અજ્ઞાની પરને સ્વપણે જાણે છે, એને ખબર નથી કે હું જ્ઞાન, મારું જ્ઞાન એકત્વ કરે છે અને સ્વપણું થઈ જાય છે, એને ખબર પડતી નથી. પણ એ પરને સ્વપણે જાણે છે, આ પરને પરપણે જાણે છે, જાણે છે તો બે, આટલો ફેર પડે છે. સ્વપર પ્રકાશક જ્ઞાન હોવાથી પરનું જાણવું થાય તે દોષ નથી, અથવા પરનું જાણવું થાય તેથી દોષનું કારણ તે ઊભું થાય છે એમ પણ નથી. દોષ પણ નથી અને દોષનું તે કારણ પણ નથી. ત્યારે પાછો દોષ તો પરને જાણતા જ થાય છે, જો પર જણાય નહીં તો દોષે ન થાય. જો જ્ઞાનમાં પર જણાતું ન હોત તો કોઈને દોષ પણ ન થતો હોત. એટલે આ જગ્યાએ ગૂંચવણ ઊભી થાય છે અને મોટાભાગનો કોન્સેપ્ટ લોકોને એવો થઈ જાય છે કે પર જાણ્યું માટે દોષ થયો, જાણ્યું માટે દોષ થયો, એ ખોટી વાત છે. જાણ્યું માટે દોષ નથી થયો, પણ પરનું અવલંબન લીધો માટે દોષ થયો છે. જાણવાનું કાર્ય અવલંબન સાથે થાય છે. જો સ્વના અવલંબનમાં રહીને જાણવું થાય તો પરના જાણવા કાળે દોષ નહીં થાય, અને પર સ્વનું અવલંબન ન રહીએ અને પરનું જાણવું થાય તો પરના અવલંબન સહિત પરનું જાણવું થશે માટે દોષ થશે. એટલે જાણવા કાળે પરસત્તાનું અવલંબન છે એ દોષનું કારણ છે, જાણવું તે દોષનું કારણ નથી. અને એનો મોટો પુરાવો કેવળ જ્ઞાન છે. એ કેવળ જ્ઞાની આત્મા નિરવશેષપણે એટલે સંપૂર્ણપણે સ્વના અવલંબનમાં રહીએ છે, પૂરેપૂરો ઉપયોગ સ્વાવલંબી છે. અને તેથી લોકાલોકનું જાણવું થાય તો પણ અથવા લોકાલોક પ્રતિબિંબિત થાય તો પણ દોષ નથી થતો. આત્માના કોઈ ગુણની પરી અમે કેવળ જ્ઞાનને લઈને દોષ નથી થતો. નીચે છદ્મસ્થમાં જ્યાં જ્યાં જેટલું અવલંબન છે ત્યાં ત્યાં તેટલા પ્રમાણમાં દોષની ઉત્પત્તિ ગણવી. પણ જાણવાના કારણે તો નીચે પણ દોષ નથી, જેમ ઉપર નથી એમ નીચે પણ નથી, કેમ કે એ સ્વભાવ છે. અને સ્વભાવ દોષનું કારણ હોય તો કોઈ દિવસ કોઈ જીવને દોષ મટે નહીં, સ્વભાવ દોષનું કારણ હોય નહીં. સ્વપર પ્રકાશકમાં તો બહુ જ ગૂંચવણ ને બહુ જ વાદ વિવાદ ચાલે છે, પણ ચોખ્ખી વાત આ છે કે પરનું જાણવું રાગને જાણે છે. જ્ઞાન મને રાગ થયો એમ કોણ કહે છે? હરિપર્યાયમાં રાગ થયો એમ જાણ્યા વગર તો કહી શકે નહીં. તો રાગને જાણ્યા માટે રાગનો દોષ જ્ઞાન મલિન થાય કે નહીં? રાગને જાણનાર જ્ઞાન કંઈ મલિન નથી થતું. અને એમ હોય તો ભેદ જ્ઞાન થાય નહીં કોઈને. રાગથી જે ભેદ જ્ઞાન થાય છે એ તો રાગને જાણીને જ થાય છે. સ્વપર પ્રકાશકની ચર્ચામાં મુખ્ય દલીલ આપી હતી એકવાર, કે ભાઈ જો પર જણાતું જ નથી એમ હોય તો ભેદ જ્ઞાનની પ્રક્રિયાને પ્રયોગ નહીં રહે, અને જો ભેદ જ્ઞાન નહીં થાય તો સ્વાનુભૂતિ નહીં થાય. સ્વાનુભૂતિનું એકમાત્ર કારણ ભેદજ્ઞાનનો જ પ્રોસેસ છે. અને જો રાગ ન જણાતો હોય તો રાગથી ભિન્ન થવાનું ભેદ જ્ઞાનનો પ્રોસેસ રહેતો નથી. માટે રાગ પણ જણાતો નથી કે પર જણાતું નથી એ વાત એવી રીતે ખેંચીને લઈ જવાય નહીં, એટલે હદ સુધી ખેંચીને લઈ જવાય નહીં. એની અપેક્ષા એક બીજી છે, પણ નથી જણાતું એવી પણ એક અપેક્ષા છે. પણ એ વેદન અપેક્ષા એ છે, જાણવા અપેક્ષા એ છે જ નહીં. પર વેદાતું નથી પણ પર જણાતું નથી એવું કાંઈ નથી. પણ જાણવું ને વેદવું એ બંનેની ભિન્ન ભિન્ન મર્યાદા શું છે એ ખબર નથી, એટલે આ ગોટાળો ઊભો થાય છે અને એમાંથી વાદ વિવાદ ઊભો થાય છે. એમ વાત છે, બાકી વિષય ચોખ્ખો જ છે. પણ ઘણી વાર એવું પણ લાગે કે ભાઈ પર જણાય છે એના ઉપર તમે વજન દો છો, એ ખોટું છે. વજન એ નથી દેવું, પર જણાય છે પર જણાય છે એમ કરીને પરના અવલંબનનું વજન નથી લેવું. વસ્તુ સ્થિતિ જેમ છે એમ તેમ જાણો સમજો, અને પછી ઉપાસનાનો જે વિષય છે એમાં તમે ગમે તે ટર્ન લ્યો મુખ્ય ગુણ કરીને, એ વ્યાજબી છે. એમાં સ્વનું જ્ઞાન શું જાણવું પ્રકાશવું મુખ્ય કરો, પરનું પ્રકાશવું ગૌણ કરો, સારી વાત છે, એ સારી વાત છે. શું કહે છે કે જ્ઞાનીને ક્યાંય એકત્વ થતું નથી, તેથી જ્ઞાની સ્વની દિશામાં રહીને એટલે કે સ્વ સન્મુખ રહીને સ્વને સાથે સાથે રાખીને એટલે પોતામાં પોતાનું એકત્વપણું કરીને પરને જાણે છે એટલે પરને પર તરીકે જાણે છે અને એ વખતે પણ એ સ્વને છોડ્યા વગર પરને પર તરીકે જાણે છે. એક સમય સારમાં દ્રષ્ટાંત લીધું છે કે એક મિલનું કપડું હોય, એક જ ડિઝાઇનનું કે એક જ કલરનું કે સફેદ એક જ પ્રકારનું એક જ મિલનું કપડું હોય અને બે માણસને ધોબી એક હોય અને એક જ સરખું કપડું લીધું હોય એટલે એ તો ધોબી તો નિશાન કરે છે, કપડાં બદલાઈ ન જાય એટલે ભૂલથી કપડું આવી ગયું, પોતે નિશાન જોઈ આપ વગર પહેરી લીધો, કેમ કે મિલ એક છે, કલર ડિઝાઇન એક છે. બીજા માણસને કપડું ગયું, એને નિશાની જોઈ તો કે ભાઈ આ છે મારા જેવું પણ મારું નથી, તો બદલી આપવાનું આવ્યું તો હા ભાઈ બીજાને પણ આવું આવે જ છે, તમારે બે જણને સરખા આવે છે. બોલો ધોબી આવ્યો, ભાઈ તમે જે કપડું પહેર્યું તમારું, તો કે ના ના મારું જ છે ને, કલર ડિઝાઇન મારું હું એવા જ લાવું છું, હું પહેરું, તો કે તમે નિશાની જોઈ લ્યો, તમારી નિશાન હું આમ કરું છું, જુઓ આ તમારા નિશાન વાળો, તમારા નામ વાળો, એના નામ વાળો. હવે પહેલાં એને એ કપડું જોયું હતું ને પછી પણ એને એ જ કપડું જોયું, એનું એની એ વ્યક્તિ છે ને, એનું એનું એ જ્ઞાન ને એનું એ જ્ઞેય છે, નજી પહેરેલું છે, જ્ઞાનમાં ફેર પડ્યો કે ન પડ્યો, કે જે કપડામાં એણે પોતાપણું કરીને પહેર્યું હતું એ જ કપડું એને પોતાનું નથી એમ જાણ્યું છે, પહેરેલું છે તો હજી એમ જ જાણ્યું છે મારું નથી, મેં બીજાનું પહેરી લીધું. જ્ઞાન જ્ઞાન છે, જાણવા જાણવામાં આમ ફેર પડે છે. એમ જ્ઞાનીનું ઇન્દ્રિય જ્ઞાન અને અજ્ઞાનીનું ઇન્દ્રિય જ્ઞાન જાણે છે પણ જાણવા જાણવામાં ફેર છે. હા કરે છે, ભેદ કરે છે, ક્યાં ભેદ પાડે છે, આ મેમ્બરો કુટુંબના મારા છે ને બાકીના બધા બેઠા એ મારા નથી, વિકલ્પ નથી કરવો પડતો, જાણતા મેં તો ભેદ પડી જાય છે, વિભાગ થઈ જાય છે. એવી જે જ્ઞાનની પ્રવૃત્તિ છે, વહેંચણી કરવાની પણ પ્રવૃત્તિ છે જ્ઞાનની, કેટલા બધા ધર્મ છે જ્ઞાનને. આપણે જ્ઞાનના ચેપ્ટરમાં 44-45 તો લીધા છે, એ તો એ વખતે જે ખ્યાલમાં આવ્યા એ હા ઘણા અનંત ધર્મો છે. તો એ વખતે તો શું હતું કે તત્વાનુશીલનના પહેલા ભાગમાં એક આર્ટિકલ કે ઉમેરવો છે, જ્યારે પુસ્તક નાનું પડે છે હાફ પતલું થાય છે, 7 આર્ટિકલ છે, એક આર્ટિકલ ઉમેરીએ, ઓન ધી સ્પોટ ડિક્ટેટ કરાવ્યો, હું બોલતો ગયો ને લખતા ગયા. એ વખતે જેટલા યાદ આવ્યા એટલા લખાવી નહીં, ખ્યાલમાં આવ્યા એટલા, પણ એ ધારાવાહી લખાવ્યું છે, ડિક્ટેટ કર્યા બેઠા બેઠા જ, સ્ટોપ પ્રેસ ઉપર જેમ કોઈ કામ કર્યું હોય એવી રીતે કહ્યું. જ્ઞાનમાં તો કેટલું ભર્યું છે, જ્ઞાનને જ્ઞાનથી સમજવા બેસો, સમજવું જ્ઞાનથી જ બનવાનું છે, જ્ઞાનને જ્ઞાનથી સમજવા બેસો તો ઘણું સમજાય એવું છે, નહીં ધારેલું સમજાય એવું છે, એવો ઊંડો અને વિશાળ વિષય છે જ્ઞાનનો. જ્ઞાનનો વિષય એટલો ઊંડો ને એટલો વિશાળ છે. આપણા જે 12 અંગો છે એની અંદર એવું જ છે, જ્ઞાન પ્રવાદ, દ્રષ્ટિ પ્રવાદ, એકને એક વસ્તુને જુદા જુદા એંગલથી જુએ છે, ઘણા દ્રષ્ટિકોણથી એકની એક ચીજને જોવામાં આવે છે. અને જોનારની સૂક્ષ્મતા જુઓ, જ્ઞાનની સૂક્ષ્મતા જુઓ તો આશ્ચર્યકારક. અહીંયા તો જ્ઞાની ને અજ્ઞાની બે વચ્ચેની સમીક્ષા ચાલે છે કે જ્ઞાનીનું જ્ઞાન છે તેની દિશા અંદરની રહીને પોતાપણું પોતામાં રાખીને પોતાને છોડ્યા વિના પરને પર તરીકે જાણે છે. આમ તેની દિશા જુદી છે, સ્વ તરફની છે. મુખ્ય જે ફેરફાર છે એ આ છે, દિશાનો ફેરફાર છે, એ મોટી વાત છે. પછી પણ બીજા પડખાઓથી વાત કરી છે, પણ દિશાની વાત મુખ્ય કરે છે એની અંદર. અહીં સુધી રાખે. સાડત્રી આડત્રી ઓગણચાલીસ ત્રણેનો આશય સાથે